તારીખ 9/7/1998 શ્રી સમયસર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 306
સમયસર પરમાનો જીવ અધિકારની 17-18 ગાથાની ટીકા છે. ટીકામાં દ્રષ્ટાંત લીધું છે ધનાર્થી પુરુષનું, કે સંસારમાં પણ મુખ્ય પ્રયોજન મનુષ્યને ધનનું છે અને તેથી એ પ્રયોજન સિદ્ધ થવા માટે પ્રયત્ન કરે છે. અહીંયા દ્રષ્ટાંતમાં એક રાજાનું ઓળખાણ કરીને એના ઉપર વિશ્વાસ મૂકીને એની સુંદર સેવા કરીને એને પ્રસન્ન કરીને ધન પ્રાપ્તિ કરે છે, એટલું દ્રષ્ટાંત છે. તેમ અહીંયા મુમુક્ષુ પણ જેને પોતાના આત્મહિતનું એકમાત્ર પ્રયોજન છે અને એક મુખ્ય પ્રયોજન છે, એ સિવાય બીજું બધું ગૌણ છે, એ મોક્ષાર્થી એને કહ્યો છે. અહીંયા મુમુક્ષુને મોક્ષાર્થી કહ્યો છે. મુમુક્ષુનો અર્થ પણ એ જ થાય છે, મોક્ષની ઈચ્છા વાળો. મોક્ષાર્થીનો અર્થ છે મોક્ષના પ્રયોજન વાળો. મોક્ષાર્થી લેવાનું કારણ અહીંયા એ છે કે એ ભેદજ્ઞાન કરીને આત્માને સાધવા માગે છે, એવા જીવને અહીંયા લીધો છે. તો ભેદજ્ઞાન કોણ કરી શકે? ભેદજ્ઞાન કરવા યોગ્ય છે એવું જાણવું સર્વસામાન્યને બને છે, બધાને બને છે. તેથી કાંઈ ભેદજ્ઞાન કરી શકતા નથી જીવો. ભેદજ્ઞાન કરવા યોગ્ય છે એવી સમજણ થયા પછી પણ ભેદજ્ઞાન નથી કરી શકાતું એવો અનુભવ થાય છે, તો એનું કારણ તપાસવું જોઈએ. અહીંયા એ વાત સમજાય એટલા માટે મૂકી છે કે મોક્ષાર્થી જીવ ભેદજ્ઞાન કરશે. મોક્ષાર્થી પણ પ્રાપ્ત થયા વિના કોઈ જીવ ભેદજ્ઞાન કરી શકે નહીં, એમ કહેવાનો અહીંયા આશય છે. તો કે વચ્ચે તો અવલોકનનો સ્ટેજ આવે છે, પછી ભેદજ્ઞાન શરૂ થાય છે. પણ અહીંયા મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા નથી. સમયસારમાં વિસ્તારથી ક્યાંય મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા નથી. ક્યાંક ક્યાંક સંકેત કર્યો છે કે આવો જીવ હોય એટલી વાત છે, મોક્ષાર્થી હોય એટલી વાત છે. શું સૌથી ગાથામાં કહ્યું કે ભાઈ સત્સંગતિ કરતો હોય, એમ વાત લીધી. શું સત્સંગ કરતો હોય, સેવા કરતો હોય ગુરુની, એ વાત ટૂંકામાં લઈ લઈએ છે. શું કેમ કે જેને સમયસારનો બોધ આપવો છે એ તો એ બધી ભૂમિકામાંથી આગળ આવીને જ બેઠો છે. એવા જીવને ઉત્કૃષ્ટ મુમુક્ષુ માટેનો બોધ આ ગ્રંથમાં છે. એ વાત ન સમજાય તો સમયસાર બૌદ્ધિક રીતે સમજાય પણ પોતાનું કામ ન કરી શકે છે, અને એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ગુરુદેવના પ્રતાપે સમયસાર ઘણા વાંચે છે, સાંભળે છે, સમજે છે, સમજાવે પણ છે, પણ વિજ્ઞાન નથી કરી શકતા. વિજ્ઞાન નથી કરી શકતા તો કેમ નથી કરી શકતા એની વિચારણા પણ નથી કરી શકતા. આ એક કમનસીબી છે અથવા એ કરુણતા છે કે નહીતર માણસ શું થાય છે કે કોઈ પણ દવા કરે અને લાગુ ન પડે તો તરત જ વિચાર કરે કે આ દવા કેમ લાગુ પડતી નથી. કંઈક બીજા ડૉક્ટરને બતાવો, કંઈ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરો. દવા કેમ લાગુ પડતી નથી? કેમ કે ત્યાં બીક છે કે દવા લાગુ ન પડે અને રોગ ઘર કરી જાય, મોટી મુસીબત થાય, અથવા એમાંથી કોઈ રોગ ગંભીર સ્વરૂપ પણ પકડી શકે છે એવી સમજણ હોવાથી કોઈ ચલાવતું નથી. અહીંયા એ કરુણતા છે કે એમને જ ગાડી ચાલે છે વર્ષો સુધી. જે કરતા હોય, જે રૂઢીએ ચડી ગયા, એ રૂઢી પછી ચાલુ થઈ જાય છે. અને લોકો વિચાર નથી કરતા કે આપણને આ દવા લાગુ નથી પડી માટે કાંઈક ભૂલીએ છીએ, અને અહીંયા આપણે આ રૂઢીમાં અટકી ગયા છીએ, એ વાત ખ્યાલ ઉપર આવતી નથી. મોક્ષાર્થી જીવને જ એટલો સંવેગ હોય. કાલે આપણે સંવેગનો વિષય ચાલ્યો હતો કે મોક્ષાર્થીપણું અથવા મોક્ષનું ધ્યેય આવે ત્યારે જ એટલો સંવેગ હોય કે જેથી ભેદ જ્ઞાનનો પ્રયોગ કરી શકે. ભેદ જ્ઞાનની ભૂમિકા પ્રયોગની હોવાથી એમાં પુરુષાર્થનું જોડાવું થાય છે. પુરુષાર્થની એમાં આવશ્યકતા ઊભી થાય છે, અને એ પુરુષાર્થ માટે સંવેગ હોય તો જ પુરુષાર્થ થઈ શકે, નહીંતર ન થઈ શકે. એટલે અહીંયા મોક્ષની કામનાવાળો જીવ છે એ ભેદજ્ઞાન કરશે, એ આત્માને ઓળખશે, એ આત્માનું શ્રદ્ધાન કરશે અને એ આત્માનું અનુસરણ કરશે, બીજો નહીં કરી શકે. એટલી વાત અહીંયા સ્થાપી છે, સિદ્ધાંતિક રીતે સ્થાપી છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પ્રથમ તો શ્રદ્ધો એમ ન કહ્યું, પ્રથમ તો લીન થવું એમ ન કહ્યું, કે મોક્ષાર્થી પુરુષે એ સિવાય બીજું કોઈ સાધન ગ્રહણ કરવું એમ પણ ન કહ્યું. બાહ્ય સાધનમાં ભક્તિ આદિ ઘણા સાધનો છે, પણ એ બધા સાધનો તો અંગીકાર મોમુક્ષુ દશામાં થઈ ગયા છે. મોક્ષાર્થીને ભક્તિમાં વૈરાગ્યમાં આવી ગયેલો છે, હવે શું કરવું? કે હવે તો પ્રથમ આત્માને જાણવો. પ્રથમ આત્માને જાણવો એમાં સ્વસંવેદન અહીંયા લેવું છે. ઓળખાણ થઈ ગયો છે એવો જીવ લઈ દીધું, બે સંકેત પાર કરી ગયો છે એની વાત છે. અહીંયા તો કે જેણે જ્ઞાનીને પણ ઓળખ્યા છે, ગુરુને પણ ઓળખ્યા છે, આગળ વધીને આત્માને પણ ઓળખ્યો છે, હવે આત્માને જાણવાની વાત છે. જાણવું એટલે અનુભવ કરવો એની વાત છે. કે પ્રથમ તો આત્માને જાણવો એટલે સ્વસંવેદનમાં અનુભવપૂર્વક જાણવો એમ લેવું. લખ્યું હોય ભલે સંક્ષેપમાં, કેમ કે એ જાણવાનું કેવી રીતે બને છે એનું મૂળ જે ભેદ જ્ઞાન છે. જાણવું એટલે અનુભૂતિ કરવી, તો અનુભૂતિ માટે આગળ એમણે લખી નાખ્યું કે ભેદ વિજ્ઞાન મૂલામ. ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી જે સ્વાનુભૂતિ છે એને અહીંયા સ્વાનુભવ કહીએ છીએ. કોઈ કંઈક એકાગ્રતા થઈ જાય મંદ કષાયમાં કે વિચારમાં કે વિકલ્પમાં એકાગ્રતા થઈ જાય અને શાંતિ મળે, એને કોઈ સ્વાનુભૂતિ કહેવાતું નથી. એટલે પ્રથમ તો આત્માને જાણવો અને સ્વસંવેદનમાં જેવો આત્મા જણાય અનુભવાય તેવો જ હું છું એવું તેનું શ્રદ્ધાન કરવું, પછી તેનું જ શ્રદ્ધાન કરવું. જેવો જાણવામાં આવ્યો તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ હું છું, આવો જ હું છું, એવી હુંપણાની પ્રતીતિ, પોતાપણાની પ્રતીતિને આત્મશ્રદ્ધાન અથવા સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. કે જે સ્વાનુભવપૂર્વક ઉત્પન્ન હોય છે, જે સ્વાનુભવથી ઉત્પન્ન હોય છે. એ શ્રદ્ધાની અંદર અહીંયા પંડિત જયચંદ્રજીએ એક ન્યાય વધારે મૂક્યો છે. અમૃતચંદ્રાચાર્યની ટીકામાં એ શબ્દો નથી, એટલે અવતરણ ચિહ્નમાં મૂક્યા છે કે આ જ આત્મા છે અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. શ્રદ્ધાનમાં આચરણનો ભાવ ગર્ભિત છે એમ કહેવા માંગે છે, નહીતર શ્રદ્ધાંત તો નિર્વિકલ્પ છે, આવો કોઈ વિકલ્પ એમાં હોતો નથી. એ તો અસ્તિત્વને જ ગ્રહે છે, નિર્વિકલ્પણે પોતાના અસ્તિત્વની, શાશ્વત અસ્તિત્વની પ્રતીતિ, સીધ સમાન પોતાનું સ્વરૂપ છે એવી પ્રતીતિ, નિર્વિકલ્પ પ્રતીતિ એને શ્રદ્ધાંત કહે છે. એમાં આનું આચરણ કરવાથી બધા કર્મોથી છૂટી શકાશે એ વાત ગર્ભિત છે, એવો વિકલ્પ એમાં નથી, પણ એવો ભાવ એમાં ગર્ભિત છે. એટલે પંડિત જયચંદ્રજી એ વાત ખોલી છે, ટીકામાં એ વાત નથી લીધી. એ તપાસે રીતે થઈ કે ટીકા વાંચવાની બીનું એવી રીતે કે કોઈ પ્રશ્ન ઉઠાવેલો કે ભાઈ તમે તો વાત કરો છો આત્મશ્રદ્ધાને, ત્યારે એટલી જ વાત કરો છો કે તો નિર્વિકલ્પ સ્વરૂપનું નિર્વિકલ્પ પ્રતીતિ, આ સિવાય શ્રદ્ધાનમાં કાંઈ છે નહીં, અને આમાં તો આચરણનો આટલો વિકલ્પ લીધો છે શ્રદ્ધામાં એમ કેમ? એટલે એમ થયું કે આચાર્ય એવું લખ્યું છે કે નહીં, આચાર્ય તો લખ્યું નથી. આત્મના મોક્ષાર્થીના પ્રથમ એવો જ્ઞાતવ્ય, શું મોક્ષાર્થીના પ્રથમ એવો આત્મા જ્ઞાતવ્ય તતઃ સ એવો શ્રદ્ધાતવ્ય તતઃ સ એવો અનુચરિતવ્ય. પ્રથમ આત્માને જાણવો, પછી એને શ્રદ્ધવો અને પછી એનું અનુસરણ કરવું, સંસ્કૃત શબ્દોમાં આટલી જ વાત છે. લિટરલ ટ્રાન્સલેશન નથી, પણ પહેલાં એવું લિટરલ ટ્રાન્સલેશનનો રિવાજ નહોતો. આથી 150 વર્ષ પહેલાં ટ્રાન્સલેશનના એવા નિયમો નહોતા, અને જ્ઞાનીઓ ટ્રાન્સલેશન કરતા તો એને એ જાતની છૂટછાટ હતી. જયચંદ્રજી પંડિત જ્ઞાની પુરુષ હતા, એમણે જેને સમયસારનો ભાવાર્થ લખ્યો છે એમણે સંસ્કૃતનો અનુવાદ પણ એમણે જ કર્યો છે. એટલે ગુરુદેવશ્રીએ એ આજ્ઞા કરેલી કે ગુજરાતીમાં પણ જયચંદ્રજીએ જે લખ્યું છે એ જ આપણે લખવું છે, આપણી રીતે અનુવાદ નથી કરવાનો. આ એક ખાસ આજ્ઞા કરેલી, કેમ કે જયચંદ્રજીએ કેટલીક વિશેષ વાતો ખોલી છે, ભાવાર્થમાં પણ ખોલી છે અને કોઈ કોઈ વાર ટીકામાં પણ ખોલી છે. એટલે અહીંયા સંસ્કૃતમાં એ વાત નહીં હોવા છતાં આ જ આત્મા છે એ શ્રદ્ધાનો વિકલ્પ છે દર્શાવીએ તો આટલી વાત છે કે આ જ આત્મા છે. પ્રતિતિમાં નિર્વિકલ્પ પણ એવું છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, સર્વ કર્મોથી છૂટી શકાશે, એ વાત એમાં ગર્ભિત છે. શ્રદ્ધાનમાં એ વાત ગર્ભિત હોવાથી આચરણ કરવાનો પુરુષાર્થની ક્ષમતા, એબિલિટી, શક્તિ ઊભી થાય છે, એ શ્રદ્ધાથી ઊભી થાય છે. સ્વરૂપમાં અલ્પકાળ માટે પણ લીન થવું, જગન્યકાળ માટે પણ લીન થવું એ કોઈ સાધારણ વાત નથી. અનંતકાળમાં એ નથી બની શક્યો. સર્વસંગથી ઉપયોગ વ્યાવૃત થાય, શું થાય? તમામ પ્રકારના બાહ્ય ભાવો અને બાહ્ય દ્રવ્યો અને એના ભાવો અને પોતાના વિભાવ ભાવો વિકલ્પો એની સાથે જે ઉપયોગ અનાદિથી એકત્વ ભાવે જોડાય છે. કેવી રીતે જોડાય છે? જોડાય છે એમાં એકત્વ સાધે છે. એને ભેદજ્ઞાનની પ્રેક્ટિસથી, પ્રેક્ટિસની પ્રક્રિયાથી પ્રોસેસિંગ ચાલે છે કેટલોક સમય, ત્યારે જુદો પડવા માટે યોગ્ય થાય છે. મોક્ષાર્થીપણું આવે, અવલોકનની અંદર નિપુણતા આવે, કુશળતા આવે, પછી ભેદ જ્ઞાનની યોગ્યતામાં ભેદ જ્ઞાન શરૂ થાય. વચ્ચે પહેલું ને બીજું સંકેત ગર્ભિત છે આવી ગયો, ત્યાર પછી લીન થવા, અલ્પકાળ માટે, જઘન્ય કાળ માટે લીન થાય એવી શક્તિ, એવી ક્ષમતા, એવી યોગ્યતા ઉત્પન્ન થાય. અને જઘન્ય કાળ માટે લીન થાય ત્યારે અનંત સંસારનો જે પરિભ્રમણનું, અનંતતાનું બીજ છે એ એ વખતે બળી જાય છે. બળેલું બીજ ઉગે નહીં, બીજ ભલે રહી ગયું હોય તો પણ એ ઉગે નહીં. એટલે કદાચ કોઈ સંકેત પામીને મિથ્યાત્મા આવે તો પણ એને અનંત સંસાર ન રહે, કેમ કે અનંતતાનું બીજ બળ્યું છે ત્યાં. એ જઘન્યમાં જઘન્ય, જઘન્યમાં જઘન્ય એટલે પા સેકન્ડથી જેનો ઓછો કાળ છે, કેટલો? પા સેકન્ડથી જેનો ઓછો કાળ છે, વીજળીનો ઝપકારો થાય નીકળી જાય. જેમ કોઈ વીજળીનો ઝપકારો થાય, કોઈના ઉપર વીજળી પડે અને હોરી ઉતરી જાય, બધા પ્રદેશોમાંથી પસાર થાય વીજળીનો કરંટ, માણસ ખલાસ થઈ જાય. એમ અહીંયા પા સેકન્ડથી ઓછા કાળમાં એટલી લીનતા આવે અને સંસાર ખલાસ થઈ જાય, સંસાર બળી જાય, એટલી શક્તિ લીનતામાં છે. આચરણમાં સ્વરૂપ લીનતામાં, સ્વરૂપ આચરણમાં એટલી શક્તિ છે. અને એ શ્રદ્ધાને કારણે એ શક્તિ ઉત્પન્ન થાય છે એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે શ્રદ્ધાનમાં એ વાત લીધી કે પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે કે જેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. એટલે સર્વકર્મોથી છૂટવું તેનું નામ મોક્ષ છે. એટલે જેવું આત્માનું શ્રદ્ધાન થયું, સાથે સાથે તેવું મોક્ષનું પણ શ્રદ્ધાન થયું, એ વિશ્વાસ પણ ઉત્પન્ન થયો ને કે હું ચોક્કસ છૂટી જઈશ. હવે શું શ્રદ્ધાન થયું એમાં એ વાત આવી ગઈ. પછી લીનતા આવશે, પછી એ શક્તિ ઊભી થઈ જશે લીન થવાની, કેમ કે એમાં એ ભાવ ગર્ભિત છે કે ચોક્કસપણે હવે હું મુક્ત થઈ જઈશ. એક જ સમયમાં સ્વસંવેદન છે, તે જ સમયમાં સમ્યક શ્રદ્ધાન છે, તે જ સમયમાં સ્વરૂપ લીનતા છે, તો પણ સમય બીજો નથી, તો પણ એ ત્રણેયના ભાવોનું એનાલિસિસ આચાર્ય દેવ કેવી રીતે કરે છે જોઈ લે. પરિણમન એક જ સમયમાં છે, બીજો સમય નથી. સ્વસંવેદન પૂર્વક ભલે શ્રદ્ધાન થયું, શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક ભલે આચરણ થયું, તો પણ સમય એક જ છે. અને છતાં ત્રણેયના ભાવમાં શું ભર્યું છે, જ્ઞાનમાં શું છે, શ્રદ્ધાનમાં શું છે, આચરણમાં શું છે, એનું પૃથ્થકરણ પોતે કરી શકે છે. એટલો સૂક્ષ્મ ઉપયોગથી એ ભાવોને એમણે જોયા, જ્ઞાનીઓએ પણ જોયા. એ તો પંડિત જયચંદ્રજીએ આ વાત કાઢી છે, એમણે પણ એ વાત જોઈ છે. એટલે મોક્ષ કેવો હોય એનું જ્ઞાન શ્રદ્ધાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગ પ્રીત હોય એને જ હોય. મોક્ષ માર્ગીને જ મોક્ષનું જ્ઞાન શ્રદ્ધાન હોય, બીજાને મોક્ષનું જ્ઞાન હોતું નથી, ભલે મોક્ષની ગમે એટલી વાતો કરે. તો ઉસમે સ્વરૂપ કા પ્રતિ, સ્વરૂપ કા ભાસ હોતા હૈ, સ્વભાવ કા ભાસ હોતા હૈ. સ્વરૂપ પરિણતિ દીખતી હૈ તો સ્વરૂપ કા ભાસ હોતા હૈ, લેકિન વો સબ બાતે પરોક્ષ હૈ. સ્વરૂપ નિશ્ચય મેં ભી સિદ્ધ સમાન આત્મા કા પ્રત્યક્ષ અનુભવાન સે પ્રતિભાસ હોને પર ભી વહાં ભી પરોક્ષતા લી ગઈ હૈ, ક્યોંકિ અનુભવ અંશ હૈ, અનુભવાંશ લીધો છે, અનુભવ નથી લીધો, અનુભવાંશ લીધો છે. કેમ કે એ તો વેદાંશ બધાને ચાલુ જ છે ને, એટલે એ વેદાંશને પકડ્યો. અત્યાર સુધી તિરોભૂત થયેલો વેદાંશ નહોતો પકડી શકો, એ સ્વરૂપ નિશ્ચયના કાળમાં પકડ્યો એને. પકડ્યો તો એને સિદ્ધ સમાન સ્વરૂપની નો વિશ્વાસ આવ્યો. પણ સ્વસંવેદનમાં વિકલ્પનો પડદો તૂટી ગયો, પરોક્ષતા મટી ગઈ, અને અપરોક્ષપણે પ્રત્યક્ષપણે અત્યંત પ્રત્યક્ષપણે પોતાનું સ્વસંવેદનપૂર્વક જ્ઞાન થયું. ગુણથી, લક્ષ્મણથી, લક્ષણથી અને વેદનથી આત્મા જાણ્યો. કેવી રીતે જાણ્યો? ગુણથી, લક્ષણથી અને વેદનથી આત્મા જાણ્યો. એ વાત 472 પત્રમાં કૃપાળુ દેવે કરે છે. જેણે ગુણથી, લક્ષણથી ને વેદનથી આત્મા જાણ્યો એને આત્મજ્ઞાન કહીએ. બાકી આત્મા સંબંધીનું ગમે એટલું જાણપણું હોય તો પણ એને આત્મજ્ઞાન કહેતા નથી. ગમે એટલી સમજણ હોય એને આત્મજ્ઞાન નથી કહેતા. એટલે એ વાત અહીંયા એમણે કરી છે. અને એવું શ્રદ્ધાંત થતાં ત્યાર પછી તેનું જ અનુચરણ કરવું ઉપદેશ આપે છે. એટલે સહજ અનુચરણ થાય છે, એને કરવું એમ આજ્ઞાર્થ વચનમાં કહેવાય છે. ઉપદેશમાં વચન શૈલી આજ્ઞાર્થ હોય છે, ઉપદેશાત્મક હોય છે. વ્યાકરણ ભણ્યા હોય ને ખબર હોય, ફિગર ઓફ સ્પીચ સમજાવે ને, આશ્ચર્યની શૈલી જુદી હોય, આજ્ઞાની શૈલી જુદી હોય, એમ ભાષા અલંકાર જેને કહે છે. અનુભવ વડે તેમાં લીન થવું, આચરણ કરવું, એટલે કે ડેશ કર્યાનો અર્થ છે, અર્થાત અનુભવપૂર્વક તેમાં લીન થવું. લીન થવાથી મોક્ષ માર્ગ સંપન્ન થઈ ગયો. લીનતા ન આવે તો એ શ્રદ્ધા જ્ઞાન વિકલ્પાત્મક છે, નિર્વિકલ્પ નથી. લીનતા થાય, સ્વરૂપ લીનતા થાય ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સંપૂર્ણપણે સંપન્ન થાય છે. અને થાય છે એને એક સમયમાં ત્રણેય થાય છે. કથનમાં ભલે કારણકારીની પદ્ધતિથી વારાફરતી વાત કરી કે આ કારણથી આમ થાય, આ કારણથી આમ થાય, આ કારણથી આમ થાય, તો પણ સમય એક સાથે છે, એક જ સમયમાં સંપન્ન થાય છે. લીન થવું કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ મોક્ષ દશા, જે સાધ્ય છે, જે નિષ્કર્મ અવસ્થા રૂપ છે, કોઈ કર્મ ત્યાં રહેતું નથી નિર્વાણ પદમાં, નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ જેવું સ્વરૂપ છે, એવી જ પ્રાપ્તિ સાધ્ય થઈ ગયું, તેની સિદ્ધિ, તેની પ્રાપ્તિ એની એ રીતે ઉપપત્તિ છે. ઉપાયથી પ્રાપ્ત થાય તેને ઉપપત્તિ કહે છે. ભાષા તો બધી શાસ્ત્રીય પરિભાષા છે. ઉપાયથી પ્રાપ્ત થાય તેને ઉપપત્તિ કહે છે. શું? એટલે તેની સિદ્ધિની, તેની પ્રાપ્તિની એ જ રીતે ઉપપત્તિ છે. અનેકાંત કર્યું છે, અન્યથા અનુપપત્તિ છે. બીજા પ્રકારે તે ઉત્પન્ન થાય એવું નથી. આ એક જ પ્રકારે એની પ્રાપ્તિ ઉત્પન્ન થાય અને બીજા કોઈ પ્રકારે ઉત્પન્ન ન થાય. એટલે બીજા પ્રકારે કોઈ માર્ગ વિચારે, સમજે, આદરે તો તે નિષ્ફળ જાય, એને મોક્ષ કદી મળે નહીં. મોક્ષ તો મળે નહીં, પણ અન્ય પ્રકારે કરવાની કલ્પના થઈ તે ગ્રહિત મિથ્યાત્મામાં આવે, બીજું કાંઈ ન થાય. શેમાં આવે? ગ્રહિત મિથ્યાત્મામાં જાય, પહેલું જાય. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે અને બીજી રીતે નથી થતી. આ રીતે મોક્ષાર્થી પુરુષ જ્ઞાન શ્રદ્ધાન અને આચરણથી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તો કહે છે કે એ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય એનું જ્ઞાન કરવાનું કીધું ને. પ્રથમ તો જ્ઞાન કરવું, પછી શ્રદ્ધા અને આચરણ ઓટોમેટિક છે, એના માટે કોઈ પ્રોસેસ નથી, કેમ કે એક જ સમયમાં થઈ જાય છે. તો જે જ્ઞાન થાય છે એનો પ્રોસેસ શું એ વાત ટીકાકાર આચાર્ય મહારાજે ખોલી છે. એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે કુંદકુંદ આચાર્ય દેવે તો સૂત્ર જ લખ્યા છે કે પહેલાં જાણવો, પછી શ્રદ્ધવો અને પછી એનું અનુસરણ કરવું. કોણે? કે મુખ કામેણ, મોક્ષની કામનાવાળાએ. તો જાણવો કેવી રીતે એ ખોલ્યું અમૃતચંદ્ર આચાર્ય. એમ કહેતા કે જે સૂત્ર કરતા આચાર્ય છે એમના પેટમાં જે વાત છે એ બહાર કાઢે છે. એમ કહેતા એમના પેટની વાતે બહાર કાઢે છે. સૂત્ર કરતા આચાર્ય અને ટીકાકાર આચાર્યના વચ્ચે સમયનો ગાળો 900 વર્ષનો છે. 2000 વર્ષ પહેલા, આજથી 2000 વર્ષ પહેલા કુંદકુંદ આચાર્ય થયા અને આજથી 1100 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય થયા. 900 વર્ષનો ગાળો હોવા છતાં અને કુંદકુંદ આચાર્ય દેવ તો મોક્ષમાં પધારી ગયા હોવા છતાં, મોક્ષમાં સ્વર્ગમાં પધારી ગયા હોવા છતાં શું એમના શબ્દો ઉપરથી એમનું પેટ પકડી શકે છે? એટલું ઊંડું જ્ઞાન ટીકાકાર આચાર્યનું છે. અને ગમે તે જ્ઞાની કે આચાર્ય પૂર્વે થઈ ગયા હોય એનો આશય, એનું રહસ્ય, એનો મર્મ ત્યાર પછીના જ્ઞાની પુરુષો આચાર્યો મુનિઓ પકડી શકે છે. એ વિસ્તૃત જ્ઞાનમાં શક્તિ રહેલી છે, એ એમના સમ્યક શ્રુત જ્ઞાનની શક્તિ છે. શું કહે છે? એ વાતને વિશેષ સમજાવે છે. એ કૌંસમાં એટલા માટે લખ્યું, એવું કાંઈ ટીકામાં નથી લખ્યું, પણ આપણે એ વાતને વિશેષ સમજાવે છે, ખોલીને સમજાવે છે. એમ કહેવું છે કે જ્યારે આત્માને, હવે આ પ્રયોગનો વિષય છે, ભેદ જ્ઞાન છે એ વૈચારિક ભૂમિકા માત્ર નથી. વૈચારિક ભૂમિકામાં થતું હોવા છતાં પણ માત્ર વૈચારિક ભૂમિકાનો વિષય નથી, વિચારની સાથે સાથે ચાલતો પ્રયોગ છે. એટલે ભેદ જ્ઞાન છે એ પ્રયોગાત્મક છે. જે પ્રયોગાત્મક પણ એનું નથી સમજતા એ માત્ર વિકલ્પે ચડે છે ભેદ જ્ઞાનના. તો ભેદ જ્ઞાન નથી થતું, પણ ત્યાં ભેદ જ્ઞાન સંબંધિત જાણ્યું છે, સમજ્યો છે, એનો વિકલ્પ ચાલે છે. અને એ વિકલ્પમાં સ્વાનુભવ થવાને કોઈ પ્રક્રિયા ઉત્પન્ન થતી નહીં હોવાથી, અને એ વિકલ્પમાં સ્વાનુભવ કરાવવાની કોઈ શક્તિ નહીં હોવાથી, અને એ વિકલ્પ થતી વખતે સ્વાનુભવની કોઈ પ્રેરણા નહીં થતી હોવાથી, કોઈ પુરુષાર્થ નહીં થતો હોવાથી વિકલ્પાત્મક ભેદ જ્ઞાનમાં કોઈ સ્વાનુભવ થવાનો અવસર આવતો નથી. ઉલટાનો કોઈ વખત મિસકોન્સેપ્ટ થાય છે, અથવા બહુભાગ મિસકોન્સેપ્ટ થાય છે કે આમ કરતાં કરતાં મને મને અનુભવ થઈ જશે, એટલે કર્યા કરે વિકલ્પ. પણ ગમે એટલો કાળ કર્યા કરે તો પણ જેનામાં જે સત્વ નથી, શક્તિ નથી, તેનાથી તે કાર્ય કેવી રીતે થાય? તેનો થાય આ પરિસ્થિતિ છે, અશક્ય છે. રીત મિથ્યા તો થઈ શકે, કેમ કે જો કોન્સેપ્ટ થઈ જાય તો કામ કરતાં કરતાં થઈ જશે. તો ગુરુદેવની ભાષામાં એમ કહેવાય કે રાગ કરતાં કરતાં વિતરાગ થવાશે, લોહીથી લોહીનો ડાઘ જશે, લોહીથી ન જાય પાણી થઈ જાય, અથવા લસણને ડુંગળી ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવશે, બહુ પછી કડક કે ત્યારે એટલું કડક કે એ ડુંગળી ને લસણ ખાતા ખાતા કસ્તુરી નો ઓડકાર ન આવે, એ લસણ ડુંગળી નો જ ઓડકાર આવે, કેમ કે ખાધી છે લસણ ડુંગળી એને, એમ કહેતા. એટલે સિદ્ધાંતિક રીતે બહુ કડક નિષેધ કરતા એનો. કોઈ પણ રાગનો પ્રકાર, રાગના કોઈ પણ પર્યાય હોય પ્રકારની અંદર, તે વિતરાગતાનો સાધક નથી, નથી ને નથી. કેમ કે બંને વિરુદ્ધ છે. બંને વિરુદ્ધ હોવાથી સાધક સાધ્યપણાનો ન્યાય ત્યાં બેસતો નથી, અથવા સાધક સાધક પણ સાધ્ય સાધક પણ કોઈ વિચારે, કારણ કાર્ય પણ વિચારે, તો તે વિપર્યાસ છે, તે કાર્ય કારણપણાનો વિપર્યાસ છે, તે મિથ્યા જ્ઞાનનો એક દોષ છે. કાર્ય કારણપણનો વિપર્યાસ છે, મિથ્યા જ્ઞાનના ત્રણ દોષ લીધા ને, કારણ કાર્ય વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા, એ વિપરીતતા ત્યાં ઉત્પન્ન થાય છે. અને ન્યાય વિરુદ્ધતા તો ચોખ્ખી છે, સ્થૂળ રીતે પણ સમજાય એવી ન્યાય વિરુદ્ધતા છે, કે રાગ અને વિતરાગતા વિરુદ્ધ હોવાથી રાગ સાધન અને વિતરાગતા સાધ્ય એ ન્યાય વિરુદ્ધ છે, ન્યાય સાથે સુસંગત થતો નથી. અને આ જ ભૂલ મૂળ માર્ગ સિવાયના બધા જેટલા જૈનમાં વાળા નીકળ્યા અને જેટલા અન્ય મતો નીકળ્યા, એ બધાએ આ એક જ જગ્યાએ ભૂલ કરી છે. વિતરાગતા સમજ્યા નથી, વિતરાગતાનો પ્રોસેસ એવું ભેદ જ્ઞાન સમજ્યા નથી, અને કોઈને કોઈ રાગથી ધર્મ સધાય છે, આત્મકલ્યાણ થાય છે, એ વાત બધાએ સ્થાપી દીધી, એ વાત બધાએ સ્થાપી દીધી. માટે એ બધા અન્ય મતમાં જાય છે, ભગવાનનો મત રહેતો નથી, તીર્થંકર દેવનો મત ત્યાં રહેતો નથી. જે આ સ્વતંબર શાસ્ત્રની રચના થઈ એમાં એ વાત ટોડરમલજીએ જોઈ, એટલે અન્ય મતમાં રાખ્યા છે. એ કારણ કોઈ કોઈ સૂત્રો ભગવાનના રાખ્યા છે, એ ગમ જાણે શું સમજાણે, તો જેટલી વાત યાદ હોય એટલી લખી પણ હોય, કોઈ કોઈ મૂળ વાતો આવે, અને એ મૂળ વાતો સાંખ્યમાં પણ આવે ને ન્યાયિકમાં આવે ને બૌદ્ધમાં પણ આવે, કેમ કે વાત તો મૂળ સાંભળીને જ એ મત નીકળેલો છે. 363 મત તો ઋષભદેવ ભગવાનની વાણીમાંથી જ નહીં સમજણવાથી અથવા સમજણના આભાસથી ઉત્પન્ન થયેલા છે, એટલે કોઈને કોઈ વાત પકડી લીધી છે આભાસપણે. પણ આખો અભિપ્રાય બદલાઈ જાય છે, આખો માર્ગ બદલાઈ જાય છે, અને સમયને શક્તિ નિષ્ફળ જાય છે. આપણે દંશણ મૂલો ધમ્મ જીન શાસણમ સમમને ઉપોદઘાત લખેલું, જીન શાસણમ સમમનો ઉપોદઘાત લખેલો, એમાં એ વાત એવી છે કે ક્યાંથી ફાટો પડે છે, કે ગુરુ આજ્ઞામાં ન રહે ત્યાંથી. એ સ્વતાંબરનો દિગંબરમાંથી સ્વતાંબરનો ફાંટો પડ્યો, એમાંથી બીજો ફાંટો પડ્યો, ત્રીજો ફાંટો પડ્યો, ગુરુ આજ્ઞા ના માનીને એને પોતે સ્વચ્છંદ કર્યો કે નહીં હું આમ વિચારું છું ને આ જ બરાબર છે, ગયો. એમાંથી બધું મતમતાંતર ઉત્પન્ન થાય છે. શું કહે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાય રૂપ ભેદભાવો, આત્માને વિચારમાં આવતા એમ નથી લીધો. શા માટે અહીંયા પ્રયોગની વાત છે અને વિચારની વાત નથી, એમ શા માટે? કે ચોખ્ખું લખ્યું છે કે અહીંયા અનુભવમાં આવતા એવા ભાવોની વાત લેવી છે. અનેક પર્યાય રૂપ ભેદભાવો, ભેદ એટલે જુદા જુદા પ્રકારના ભાવો, અને જો કોઈ જીવ તપાસે તો એને સમજાય છે કે હા મને અનેક જુદા જુદા પ્રકારના ભાવો છે એ ચાલે છે, અને ચાલે છે તો એનો અનુભવ પણ થાય છે. ક્રોધ વખતે ક્રોધનો, લોભ વખતે લોભનો અનુભવ થાય છે કે નહીં? એ થાય છે. તેની સાથે મિશ્રિતપણું છે કે નહીં જોઈ લે. હું જુદો પડું છું, એનાથી જુદો પડતો, ભળી જાઉં છું. મને ક્રોધ થયો, મારા માં ક્રોધ થયો એવો અનુભવ કરે છે. જાણ્યો કેવી રીતે? વાત તો નક્કી થઈ કે કોઈ જાણનાર પણ છે, મારા માં ક્રોધ થયો એવું કોઈ જાણનાર પણ છે, અને ક્રોધ થયો એ ક્રોધને પણ અનુભવનાર ને જાણનાર પણ છે. તો ભાવ બે હોવા છતાં બે તો ન રહ્યા ત્યાં. એક પણ સાધ્યું કે મારામાં થયો, મારામાં થયો એવું એક પણ જ્ઞાન સાધે છે ત્યાં. આવી સ્થિતિ હોવા છતાં પણ વેદજ્ઞાન તો એ સ્થિતિ છે, એને કરવાનું છે. વેદજ્ઞાન જ્ઞાનીઓ કરે છે એ વાત જુદી છે. વેદજ્ઞાન અજ્ઞાનીઓ શરૂ કરે છે અને એમાંથી જ્ઞાની થાય છે. એક દશા અજ્ઞાનની છે, એક દશા જ્ઞાનની છે. જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાન દશા છે એમ કહેવાય છે. અજ્ઞાન દશા છે તે જ્ઞાન દશા નથી, જ્ઞાન દશા છે તે અજ્ઞાન દશા નથી. બરાબર? હવે જે અજ્ઞાની છે એમ વિચારે કે હું તો અજ્ઞાની છું, મારે શું કરવું? અથવા તો અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાય એવું શું છે? જ્ઞાનીઓ ભેદજ્ઞાન કરે છે એ વાત પ્રસિદ્ધ છે. નિર્વિકલ્પ દશા તો ક્યારેક અને અલ્પકાળ માટે હોય છે, બાકી સ્વવિકલ્પ દશામાં ભેદજ્ઞાન બધાને ચાલે છે. જ્ઞાનીઓ નિરંતર ભેદજ્ઞાન કરે છે અને તેથી કરીને એને નિર્વિકલ્પ દશા પણ, સ્વાનુભૂતિ પણ વારંવાર ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીએ શું કરવું કે ભેદ જ્ઞાન શરૂ કરવું, કેમ કે એ પણ જ્ઞાનીને સ્વવિકલ્પ દશામાં ચાલે છે જે પ્રયોગ, અને અજ્ઞાની પણ સ્વવિકલ્પ દશામાં ઊભો છે તો એ પ્રયોગ શરૂ કરે. જે પ્રયોગ જ્ઞાનીને ચાલે છે એ પ્રયોગ એ શરૂ કરે, એ પ્રયોગનો એ પ્રયત્ન કરે. એ પ્રયત્ન દશાનું બીજું નામ મોમોક્ષુતા છે. મોક્ષાર્થી થઈને ભેદજ્ઞાનનો પ્રયોગનો પ્રયત્ન કરવો તેનું નામ મોમોક્ષુતા છે. ભલે અજ્ઞાન દશા છે તો પણ એ અજ્ઞાની જુદા પ્રકારનો છે. અહીં સુધી આવેલો અજ્ઞાની એ જુદા પ્રકારનો, એટલે જ્ઞાની થવા યોગ્ય જેની સ્થિતિ છે એવા પ્રકારનો છે. ભલે એને અજ્ઞાની કયો એનો વાંધો નથી, પણ થોડીક સમજણ રાખવાની છે કે જ્ઞાની થવા પ્રત્યે આગળ વધી રહ્યો છે, જ્ઞાન દશાની સમીપ જવા માટે આગળ વધી રહ્યો છે એવો એને સમજવો. અને એ પ્રયોગમાં સફળ થાય ત્યારે એ જ્ઞાની થાય છે. જ્યાં સુધી સફળ નથી ત્યાં સુધી એ મોમુક્ષુ, ભલે અજ્ઞાની પણ એ મોમુક્ષુ છે. અને એની કોટી જુદી છે, એની કક્ષા જુદી છે. શાસ્ત્રમાં એને સમ્યત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. એકલો મિથ્યા દ્રષ્ટિ નથી કહ્યો. મિથ્યા દ્રષ્ટિના મુખ્યપણે બે ભાગ છે, બે બે વર્ગ છે. એક ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને એક અગ્રહિત. તો જે અગ્રહિતમાં આવ્યો, ગ્રહિત જેનું મિટ્યું, તે જીવમાં પણ બે પ્રકાર પાછા, એક સમ્યક્ત્વ સન્મુખ અને એક સમ્યક્ત્વ સન્મુખ નહીં એવો સામાન્ય અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. એ સમ્યક્ત્વ સન્મુખનો વર્ગ જુદો છે. જે મિથ્યા દ્રષ્ટિ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ થયો તે અલ્પકાળમાં સમ્યક્ત્વને પામશે, કેમ કે એ સમ્યક્ત્વનો સન્મુખ થઈને પ્રયત્નવંત દશામાં છે, પ્રયત્ન દશામાં છે, પ્રયત્ન દશામાં છે. અને એ પ્રયત્ન દશાને એના સ્થાને કન્સિડર કરવી, એને સ્વીકારવી, તે ન્યાય સંપન્ન છે. અને એ જ્ઞાનીઓએ સ્વીકારી છે, વિતરાગોએ પણ સ્વીકારી છે. એટલે લીધું 851માં કે એને સંકિત આરોપ કરીને શું કીધું, એને સંકેત કીધું કેમ કે સંકેત પામવાના કારણમાં આવી ગયો, માટે કારણમાં કાર્યને જોઈને, કારણના ગર્ભમાં કાર્યને ના દર્શન કરીને જોઈને ઉપચાર કરવામાં આવે છે કે એને બીજું સંકેત છે. તે સંકેત માન્ય કરવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. એ વાત એમણે 751માં નાખે, કેમ કે વિતરાગોએ તે માન્ય કર્યું છે. એમ લખ્યું છે, શું લખ્યું છે? વિતરાગોએ તે માન્ય કર્યું છે. વિતરાગોએ માન્ય કર્યું છે એવા શબ્દ કેમ વાપર્યા? જ્ઞાની મુનિ તીર્થંકર કાંઈ શબ્દ ન લખ્યો. એમ કહે છે કે જેને વિતરાગતા પ્રગટી એને પક્ષ નથી, વિતરાગને પક્ષ નથી. પછી જ્ઞાની હોય, મુનિ હોય કે તીર્થંકર હોય, વિતરાગને કોઈ પક્ષ નથી. નિષ્પક્ષપણે જેમ છે તેમ જે તે દશાનું પ્રતિપાદન કરવું એ વિતરાગી જ્ઞાનનો ન્યાય છે, વિતરાગી જ્ઞાનનું કાર્ય છે. અને એમાં આ વાત આવેલી છે એમ કે છે, કોઈ પક્ષથી અમે નથી કરતા વાત કે ચાલો મિથ્યા દ્રષ્ટિ છે એનો પક્ષ કરો, અને ક્યાં હજી સમ્યક દર્શન થયું છે તો એનો પક્ષ કરો, એમ નહીં. જે જેમ છે તે તેમ છે એમ સ્થાપ્યું છે. અને એ વિતરાગોએ જો માન્ય કર્યું હોય તો બીજા એ માન્ય કરવું એ કહેવાની જરૂર નથી. પછી એને અમે આજ્ઞા કરી કે માન્ય કરેલું છે તો એ સ્વીકારવું, સત્કારવું અને એની ભક્તિ પણ કરવી. એ ભક્તિ કરનારના લાભમાં છે, આને કંઈ લેવા દેવા નથી અને કોઈ કરાવી નથી કોઈને. એ તો ભક્તિ કરનારના લાભની વાત છે, એ સામાન્ય પક્ષે કાંઈ લેવા દેવા નથી. શું કહ્યું કે જ્યારે આત્માને અનુભવમાં આવતા અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત પણ આટલું અવલોકનમાં આવે, વિચારમાં સમજાય એમને, કેમ કે અનુભવમાં આવતા એટલે અવલોકન છે એ અનુભવને પકડે છે, કેમ કે ચાલતા ભાવોને એ પકડે છે, અનુભવ કરે, અનુભવને જોવે છે, અનુભવને જોવે છે. અવલોકન છે એ એક એવો ઉપયોગ છે કે જે ચાલતા ભાવોને ઉપર જાય છે, ચાલતા ભાવોને એ ઉપયોગ સમજે છે, એના ઉપર જઈને સમજે છે, એને અવલોકન કહેવામાં આવે છે. તેનો વિષય પ્રત્યક્ષ ચાલતો ભાવ છે, વિચાર છે એ ચાલી ગયેલા ભાવોનો વિષય છે. ચાલી ગયેલા ભાવો ઉપર ઉપયોગ જાય ત્યારે એને વિચાર કહેવાય છે, એ પણ ઉપયોગાત્મજ્ઞાન છે અને આ પણ ઉપયોગાત્મજ્ઞાન છે. પણ બંનેનો વિષય પ્રત્યક્ષ અને પરોક્ષ એમ જુદા જુદા પ્રકારે છે. વિચારમાં પરોક્ષ છે વિષય, અવલોકનમાં પ્રત્યક્ષ છે. એવું હોવા છતાં પણ પ્રયોગ કરનારને એ ખ્યાલ છે કે આ પરિસ્થિતિ છે, તો પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું શ્રદ્ધાનો ઉદય થાય છે, કે જે શ્રદ્ધાને વિકલ્પથી વિસ્તારથી કહીએ તો આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે. આમ એક સાથે જ્ઞાન શ્રદ્ધાન ઉત્પન્ન થઈ ગયા એમ કહી દીધું. હવે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનના પ્રવીણપણાથી અનુભૂતિ ઉત્પન્ન થાય છે, આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. એમાં એમ કહેવું છે કે જે ભેદ જ્ઞાન છે એ જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય છે તેમ તેમ તેમાં પ્રવીણતા, કુશળતા, સ્કિલફુલનેસ જેને કહેવામાં આવે છે, શું કાર્યકુશળતા, ક્ષમતા એ પ્રેક્ટિસથી આવે છે. અને જ્યારે સર્વ પ્રકારે એટલે બરાબર મેચ્યોર્ડ પોઝિશનમાં આવે ત્યારે સહાનુભૂતિ ઉત્પન્ન થાય, એમ કહેવાનો અહીંયા આશય છે. એ સિવાય જેવું વેદજ્ઞાનનો પ્રયત્ન કરે ને તરત અનુભૂતિ થાય એમ નથી. વેદજ્ઞાનનો પ્રયોગ ચાલ્યા કરે, વારંવાર ચાલ્યા કરે, સારી રીતે ચાલ્યા કરે અને એની એક મેચ્યોર્ડ પોઝિશન આવે ત્યારે સ્વાનુભવ થાય એમ સર્વ પ્રકારના એમ કહેવા માંગે છે. થોડો આપણે વિસ્તાર કરશું એ વિષયમાં, વેદજ્ઞાનના વિષયમાં, કેમકે આ વેદજ્ઞાન પ્રયત્ન દશાનું છે અને સમ્યક્ત્વ પહેલાનું છે અને ઓળખાણ પછીનું છે. બીજા સંકેત પછીનું અને ત્રીજા સંકેત પહેલાનો વચલા ગાળાનું છે. એટલે એનું સ્વરૂપ કેવું હોય થોડું આપણે વિસ્તારથી કાલના સ્વાધ્યાયમાં લઈશું.